25/2/1991 શ્રી સમયસર કલષ્ટિકા શ્લોક નંબર 181 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું દાદરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 38
લૌકિક જાપણને પણ પ્રજ્ઞા કહેતા નથી. પણ જે જ્ઞાન પોતાના સ્વાનુભવમાં સમર્થ છે તે જ્ઞાનને એના પ્રજ્ઞા કહેવામાં આવે છે. અને એ જ્ઞાનનો સ્વભાવ છે, એ જ્ઞાનનો ગુણ છે. કોને તત્વની પ્રાપ્તિ થાય છે, કોને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે, કે જ્ઞાનમ જ્ઞાન ગુણમ વિના પ્રાપ્તમ ક્ષમંતે નહિ. 145 પ્રશ્નમાં એ વાત કરી ગયા આચાર્ય કે જ્ઞાન તો જ્ઞાનને જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થઈ શકે એવું નથી, અથવા આત્મા તો જ્ઞાન ગુણ વિના પ્રાપ્ત થઈ શકે એવું નથી. તો એ જ્ઞાનનો ગુણ કેવો છે? સ્વભાવ કે પોતાનો સ્વાનુભવ કરે તે જ્ઞાનનો ગુણ છે. અને જે જ્ઞાનનો પર્યાય એવું સામર્થ્ય પ્રગટ કરે તેને આચાર્ય મહારાજ પ્રજ્ઞા કહેવામાં આવે છે. ગીતામાં તો ભગવાન અમૃતચંદ્ર આચાર્ય એને ભગવતી પ્રજ્ઞા કહે છે. એ વિશેષણ વધારે રહ્યું છે. પ્રજ્ઞાને પણ ભગવતી પ્રજ્ઞા એવું છે. ભગવતી એટલે પવિત્ર છે, અથવા જે ભગવાન સ્વરૂપે છે તેને ભગવતી પ્રજ્ઞા કહેવામાં, ભગવાનને જેમ ભગવત કહેવામાં આવે છે એમ અહીંયા પ્રજ્ઞાને ભગવતી પ્રજ્ઞા કહેવામાં આવે છે. કેમ કે આ પ્રજ્ઞા આત્માનું પરમ હિત સાધે છે માટે. ત્યાં સુધીનું વિશેષણ આચાર્ય રીતે મહત્વનું છે. વસ્તુ સ્વરૂપે પ્રગટ છે નિયમમાંથી એટલું કહ્યું. નિયમ એટલે હા, આ રીતે વસ્તુના સ્વરૂપે છે એમ કહે છે. વસ્તુના સ્વરૂપે જે પ્રગટ છે અર્થાત આત્માના શુદ્ધ સ્વરૂપને શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરવા જે સમર્થ છે, જેનામાં પોતાનો સ્વાનુભવ કરવાનો સામર્થ્ય એટલે શક્તિ પ્રગટ થઈ છે, એવી જેની શક્તિ છે, જે પ્રજ્ઞામાં એવી શક્તિ છે કે પોતાના સ્વરૂપનો તે અનુભવ કરવા સમર્થ છે, એવા જ્ઞાનના ગુણને, એવા જ્ઞાનના સ્વભાવને, એવા જ્ઞાનના પર્યાયને અહીંયા પ્રજ્ઞા શ્રેણી કહેવામાં આવી છે. આ ભગવતી પ્રજ્ઞા શ્રેણી છે. બાવા ધામ છે એ સામાન્યપણે જે કોઈ વસ્તુને છેલીને બે કરવામાં આવે છે તે છીણી વડે છેદવામાં આવે છે. કોઈ પણ વસ્તુના અથવા કઠણ વસ્તુના ઘણી સખત વસ્તુ હોય એને બે ટુકડા કરવા હોય એના માટે કોઈ ધારદાર સાધન જોઈએ. છીણી જેવું છીણી અથવા છીણી જેવું કોઈ ધારદાર સાધન જોઈએ. છેદીને બે કરવામાં આવે છે, છેદી છીણી વડે છેદીને છેદવામાં અથવા બે ટુકડા કરવામાં આવે છે. અહીં પણ જીવ અને કર્મને છેદીને બે કરવાના છે. મોક્ષ કરવા જીવનો મોક્ષ થાય તો ત્યારે કે કર્મનો ક્ષય થાય, કર્મને છેદવામાં આવે તો જીવનો મોક્ષ થાય. એટલે જીવ અને કર્મને છેદીને અહીંયા પણ બે કરવાના છે. તેમને બે રૂપે છેદવાને માટે સ્વરૂપ અનુભવ સમર્થ જ્ઞાનભૂતિ છીણી છે. અન્ય તો બીજું કારણ થયું નથી અને થશે પણ નહીં. જો ત્રણ કારણ આવી ગયા, થયું નથી તે ભૂતકાળ અનંતો છે, થશે નહીં તે ભવિષ્યકાળ અનંતો છે. અહીં પણ જીવ અને કર્મને જુદા પાડવાના છે. તેને બે રૂપે જુદા પાડવા માટે શરીરનું નો અનુભવ કરવામાં સમર્થ કેવી રીતે જ્ઞાન રૂપી અનુભવ તે એક અનન્ય કારણ છે, તે સિવાય કોઈ અન્ય કારણ ત્રણ કાળ ત્રણ દુર્માસ નથી. તો એક જ સાધન હોય, એક જ પ્રકારે સાધન હોય, સાધનમાં વિઘ્ન હોઈ શકે ને આ વસ્તુ વસ્તુ સ્વરૂપે આ પ્રગટ છે. આ તો વસ્તુનું સ્વરૂપ છે. કોઈએ કહ્યું છે, કોઈએ ગોઠવ્યું છે, કોઈએ બનાવ્યું છે, એવી કોઈ કૃત્રિમતા અહીંયા નથી. અકૃત્રિમપણે ત્રણ કાળ ત્રણ લોકમાં આત્માને કર્મથી જુદો પાડવા માટે અથવા કર્મથી મોક્ષ થવા માટે આત્માનો સાધન છે, અને તે પોતાના સ્વાનુભવમાં સમર્થ એવી ભગવતી પ્રજ્ઞા સિવાય બીજું કોઈ સાધન. આ એકદમ વાતને સ્પષ્ટ કરી નાખી. અન્ય તો બીજું કારણ થયું નથી. ભૂતકાળમાં એક પણ કેસમાં એક પણ જીવ માટે બીજું કારણ થયું નથી. ભવિષ્યમાં કોઈ પણ જીવ માટે બીજું કારણ થશે નહીં, ભલે તે કોઈ પણ ક્ષેત્રે હોય. આવી પ્રજ્ઞાની જે રીતે છેડીને વેળ કરે છે તે કરે છે. આવી જે પ્રજ્ઞાની છે તે કઈ રીતે કર્મને અને જીવને જુદા પાડે છે એ હવે અહીંયા સમજાવે છે. કે આત્મા કર્મ ઉભયસ્ય, આત્મા એટલે ચેતના માત્ર દ્રવ્ય, આત્મા એટલે ચેતના માત્ર પદાર્થ. દેહમાં ચેતના માત્ર પણ છે એટલો આત્મા લેવો, જ્યાં ચેતન્ય ભાવથી રહિત પણ છે, શૂન્ય પણ છે, ત્યાં આત્મા પણ નથી. આત્મા અર્થાંત ચેતના માત્ર દ્રવ્ય, કર્મ એટલે કે દુર્ગણનો પિંડગ્રહ અથવા મોહ રાગ દ્વેષ રૂપ અશુદ્ધ પરિણતિ, એવી છે બે વસ્તુઓ. કર્મની અંદર બે વાત લીધી, દ્રવ્ય કર્મ પણ લઈ લેવા અને ભાવ કર્મ પણ લઈ લેવા. દ્રવ્ય કર્મ લેવા અને ભાવ કર્મ ન લેવા દૂરની વસ્તુ છે, પર પદાર્થ રૂપે છે, એમાં તો દ્રવ્ય કર્મ ન લેવા એ વાતનો કહેવાનો વિકલ્પ કરવાનો કે દલીલ કરવાનો અવકાશ પણ રહેતો. ભાવકર્મ જે જુદાપણું કરે છે, જે એની અવસ્થાનો વિભાવ છે એનાથી જુદાપણું કરે છે, એને પરપદાર્થથી એકત્રપણું કરવું, એ વાત તો વિચારવા જેવી પણ છે. અહીંયા તો શાસ્ત્ર છે એટલે કર્મની વાત આપીએ છીએ. જૈન શાસ્ત્રમાં કર્મની વાત વિશેષ કરીને છે. કર્મ સંબંધીનું વિજ્ઞાન એટલું વિશાળ અન્ય કોઈ ધર્મશાસ્ત્રમાં નથી. અને ઘણું વિશાળ પ્રતિપાદન કર્મનું હોવાથી એ સંબંધીની જે સમજણ ફરક થઈ, અણસમજણ થઈ, એમાં એવી અણસમજણ થઈ કે આટલી બધી કર્મની વાત કરી છે માટે નક્કી કઈક કર્મ આત્માને હેરાન કરે છે. આ એકદમ લાગુ પાછું કહે છે. અને તો કોઈ પણ સિદ્ધાંત નથી. વિપર્યાસ તો જીવની મધી વિપર્યાસ થઈ શકે છે. શું કહે છે એમાં કે આવી જે પ્રજ્ઞા છે, આવી એટલે કેવી, કે જે પ્રજ્ઞા પોતાનો સ્વાનુભવ કરવા સમર્થ છે, આત્મા એ કઈ રીતે આત્મા અને કર્મને જુદા પાડે છે, એ રીતે અહીંયા કહેવામાં આવે છે કે આત્મા એટલે પોતે ચેતના માત્ર દ્રવ્ય, એમ લેવું પાછું. ચેતના માત્ર દ્રવ્ય એટલે પોતે ચેતના માત્ર દ્રવ્ય. કર્મ એટલે પુષ્કળનો કિંગલો અથવા મોરા શ્રેષ્ઠ કશું ઉપસ્થિત કિંગલો, એક જ ખાતું છે. કર્મનો તો ભલે વાત બે કરે છે તો પણ ખાતું તો જુદું પાડવા માટે એક જ છે. એવી છે બે વસ્તુ, એક બાજુ આત્મા છે, એક બાજુ અનંત પ્રકારના કર્મનિયો કે મોરા દ્વેષ જીવના કોઈ પણ વિભાવ દિવસ. એવી છે બે વસ્તુ. તેમનો અંત સંધિ વાળો જોકે એક ક્ષેત્રા અવરારૂપ છે, બંધ પર્યાય રૂપ છે, અશુદ્ધત્વ વિકારરૂપ પરિણમે છે. અને ભાવ કરવાની લીધો અશુદ્ધત્વ વિકારરૂપ પરિણમે છે તો પણ પરસ્પર સંધિ છે, નિસંધિ થયેલ નથી. એ બે દ્રવ્યનું એક દ્રવ્ય રૂપ પણ સ્વયં નથી, એવો છે જે બંધ અર્થાત પ્રજ્ઞા છીનીને બેસવાનું સ્થાન બંધનો સ્વરૂપ કેવું છે. પેલા તો બંધન સમજાવે છે કે જેને અંતર સંધિ કરી છે, અંદરમાં સંધિ કરી છે, જોડાણ કર્યું છે, એટલે કે એક ક્ષેત્ર અવતારરૂપ છે. ત્યાં જીવના પ્રદેશો છે, ત્યાં જ રાગ દ્વેષ મોહના પ્રદેશો છે, એક જ ક્ષેત્રમાં છે. બે પ્રદેશો એમાં નથી. જે પ્રદેશોમાં ચેતના માત્ર જીવ રહે છે તે જ ક્ષેત્રમાં બંધના એટલે કે રાગ દ્વેષ મોહ એ બધું ત્યાં આવેલું છે, જીવના પરિણામ છે. અને તે બંને જુદા જુદા છે, પરસ્પર જોડાણ હોવા છતાં એ એકમેક થઈ ગયા નથી. નિસંદેહનો શું અર્થ છે કે તે બંને એકમેક થઈ ગયા નથી, મરી ગયા નથી, મરી ગયા નથી એવા નથી. મરી ગયા મળી ગયા એ ક્ષેત્રે છે તો પણ એને જુદા જોઈ ન શકાય, જુદા પાડી ન શકાય, જુદા અનુભવી ન શકાય, એવું નથી. અલબત્ત એક ક્ષેત્ર છે જ્યાં જીવની પ્રજ્ઞા એટલે જ્ઞાન છે, ત્યાં જીવનો વિભાવ છે, રાગ છે. જ્ઞાન અને રાગનો ક્ષેત્ર એક છે તો પણ, અને બંનેને સંબંધ છે. સંબંધ છે એટલે શું કે જીવ તેની સાથે જોડાયેલો છે એમ છે, એવો એક બંધ છે તો પણ એ બંધની વચ્ચે સાધો છે. આ વિશે જરાક વધારે સ્પષ્ટતાથી સમજવા યોગ્ય છે. બે રંગ હોય, એક સફેદ રંગ હોય અને એક કાળો રંગ હોય, અને એક જ કાપડ ઉપર કે એક જ કાગળ ઉપર કે એક જ દિવાલ ઉપર એ બંને કાળો શેડ અને સફેદ શેડ બાજુ બાજુમાં હોય તો બાજુ બાજુમાં હોય ત્યારે જ્યાં કાળા પણ છે ત્યાં સફેદ પણ નથી, જ્યાં સફેદ પણ છે ત્યાં કાળા પણ નથી, પણ છતાં બંને એક છેડો એક જગ્યાએ છે. જ્યાં કાળા પણ પૂરું થાય છે ત્યાંથી સફેદ પણ પૂરું થાય છે. સફેદ બાજુ તો જ્યાં સફેદ પણ પૂરું થાય છે પછી કાળો પડતો શરૂ થાય છે, બે પ્રકાર છે. તો બંને અભિને બંનેના છેડા આવેલા છે, કાળાપણાનો અને સફેદપણાનો છેડો આવેલો છે તે એક જગ્યા છે. એક જ લિપિ છે કે જ્યાં બંને શેર ભેગા થાય છે, જ્યાં બંને ભેગા થાય છે ત્યાં પણ તે બંને એક થતા નથી. કાળો ધોળો થતો નથી, ધોળો રંગ કાળો થતો નથી. તો બે વચ્ચે શાંત છે, બે એક નથી, એનો અર્થ બે વચ્ચે શાંત છે. આ દ્રષ્ટાંત રૂપી આંખથી દેખાય એવા રંગનો દ્રષ્ટાંત છે. તમે અહીંયા ભાવમાં લેવું છે કે ભાવમાં જ્ઞાન છે અને ભાવમાં રાગ છે. રાગ દ્વેષ જે પરિણામ છે બંને ભાવમાં છે. જીવને એક જ્ઞાન ભાવ છે, જીવને એક જોડે રાગ ભાવ છે. બંને બહુ નજીક છે, ઘણા નજીક છે, તો પણ બંને એક થયા નથી. જ્ઞાન રાગ રૂપે થયું નથી, રાગ જ્ઞાન રૂપે થયું નથી. આમ બંને જુદા જુદા અનેક રીતે છે. અનેક રીતે છે એટલે શું? કે જ્ઞાન જાણે છે, રાગમાં જાણવાનું સંભવ નથી. એટલે રંગની દ્રષ્ટિએ જો વિચારવામાં આવે તો જ્ઞાન પ્રકાશ રૂપ છે, રાગ અંધકાર રૂપ છે. એટલા માટે કામ આપણે ગળા પ્રશ્ન પ્રશ્ન લીધો કે પરસ્પર વિરુદ્ધ બે રંગ છે. એટલે ન સમજાય એવું નથી, નહીતર તો શું કે ભળતો રંગ હોય લાલ અને ગુલાબી બાજુ બાજુમાં, ખબર ન પડે કે કયો લાલ છે કયો ગુલાબી છે, ક્યારે કેટલો ભળેલો છે કાંઈ એમાં સમજાતો નથી. એવું નથી, ભળતો રંગ નથી, તદ્દન વિરુદ્ધ રંગ છે. જેમ ધોળો અને કાળો રંગ તદ્દન વિરુદ્ધ છે, એમ જ્ઞાનનો પ્રકાશ અને રાગનો અંધકારમાં દિવસ રાત જેટલું અંતર છે. બુદ્ધિવાળા માણસની પરીક્ષા થાય, બુદ્ધિનો અહમ પણ હોય છે. મારા માટે ઓછી બુદ્ધિ નથી, અથવા કોઈ પોતાને બુદ્ધિમાં ઓછો વિચારવા તૈયાર નથી. પછી બુદ્ધિવાળો મંદબુદ્ધિ કહે તો આટલા કામ પાર પડ્યા, આટલા કામ પાર પાડી શકે છે, આવા આવા મોટા કામ કરે છે, એને પૂછીએ છીએ. સારી અવસ્થામાં જ્ઞાન પણ છે અને રાગ પણ છે. જ્ઞાન દિવસના પ્રકાશ જેવું છે, રાગ રાત્રિના અંધકાર જેવો છે. આટલો મોટો અંતર હોવા છતાં તમને ત્યારથી જુદું પડતું નથી. આજે તારી બુદ્ધિ એટલે પ્રજ્ઞા કેવી? બુદ્ધિને પ્રજ્ઞા કે છે. તો આ બુદ્ધિ કેવી કે આવી મોટી વાત અંધારામાં જ આવે છે? વાસીદામાં સોય વળાઈ જાય, સોય સોય પડી ગયો હોય, કરતા કરતા તનાઈ જાય, પણ સાંભળેલું કઈ થોડું તનાય. આ તો રાગ અને જ્ઞાન જુદા પડતા નથી, વાસીદામાં સાંભળેલા જ છે. વાસી કરતા સમજવાળું સમજવાળી ગાંધી એમાં ઝાડો મારે છે, એમાં સોય ઝાડો મારે નીકળી જાય, પણ સાંભળેલું પણ જાય. સાથે એવું થાય છે કે જ્ઞાન અને રાગમાં આટલો મોટો તફાવત હોવા છતાં અને આ જીવ બુદ્ધિમાન હોવા છતાં આટલા મોટો તફાવત ને સમજવામાં આ નથી આવતો. આ એક વિચારણીય સ્થળ છે. જેને પોતાની બુદ્ધિ ઉપર મદાર હોય કે મારી બુદ્ધિ ક્યાંય ભૂલ કરે નહીં, મારી બુદ્ધિ કાંઈ છેતરાય નહીં, મારી બુદ્ધિ કાંઈ ધોખો ખાય નહીં, તો અહીંયા તો શ્રી ગુરુ એટલું જ કહે છે કે અમારે કોઈ વાત નવી કરીને દેખાડવાની નથી, નવી સમજાવવાની નથી. જે જેમ છે તે તેમ જ્ઞાન એટલું જ અમારે કહેવું છે. આમાં કોઈ વિશેષ વાત અમે શું કરીએ છીએ, નવી વાત શું કરીએ છીએ? જ્ઞાન ને જ્ઞાન રૂપે અનુભવ અને રાગ ને જ્ઞાન રૂપે ન અનુભવ, રાગ ને રાગ રૂપે અનુભવ. બસ આમાં શું કીધું, એમાં બીજો વાંધો પડેલો છે, બીજું શું ગૂંચવણ ભરેલું છે, નજીક નજીક છે તે ક્ષેત્ર અવગાહી છે એટલી વાત જરૂર છે. તો પણ એક પ્રજાની ગાથામાં આચાર્ય દૃષ્ટાંત આપ્યો કે એક રસોઈની અંદર દાળ અથવા શાક બનાવો, 56 જાતના મસાલા એમાં નાખો, તો પણ એમાં મીઠું ઓછું છે કે વધારે છે એનો નિર્ણય કરી શકાય. હાજર રહેવાની કોઈ જરૂર નથી, નજરે જોવાની પણ કોઈ જરૂર નથી, ફક્ત એક ચમચી માંથી થોડોક સ્વાદ લઈએ અને નિર્ણય કરે ત્યાં મીઠું ઓછું નિર્ણય કરે છે કે ભલે ચોપડીમાં લીધું હોય કે સોમાણા ની દાળ 25 કિલો ઓળી હોય કે જેટલા કિલો આપણને ખબર છે, 30 કિલો ઓળી હોય તે ઓળી વધુ, પણ એમાં મીઠું આટલું નાખવું જોઈએ ચોપડી માલિકનું કે એમાં 100 ગ્રામ નાખવું, 50 ગ્રામ જરાક ચમચી જેટલું ચાખે અને 56 મસાલા ના સ્વાદ ની વચ્ચે થી મીઠા ના સ્વાદ ને જુદો પાડે નો નિર્ણય કર્યો. બધાનો સ્વાદ એક જ જગ્યાએ એક ક્ષેત્રે છે, એક ચમચીમાં બધાનો સ્વાદ આવશે. એમ નથી કે બીજા મસાલા નાખ્યા વગર મીઠું નથી કરો, બધું નાખી દો પણ એનું કારણ છે કે જ્ઞાનમાં અનુભવ કરવાનું એક સમર્થપણ છે કે એક ક્ષેત્રે ગમે તેટલી ચીજ નાખેલી પડેલી હોય તો પણ એનો સ્વાદ જુદો તારીને એનો નિશ્ચય કરવો એ જ્ઞાનની અંદર શક્તિ છે, સામર્થ છે. આને તો બે ચીજ છે, 56 મસાલા નથી, એક રાગ છે અને એક જ્ઞાન છે, અને જેને સ્વાદ નક્કી કરવો છે તે જ્ઞાન પોતે છે. જેને નક્કી કરવું છે તે જ્ઞાન પોતે છે, પોતે પોતાનો સ્વાદ નક્કી ન કરી શકે. મીઠાનું મરચું મરચું તપાસે મરચું બરાબર છે કે નહીં, ખટાશ બરાબર છે કે નહીં, બધા બધું તપાસી શકે. એક સમયમાં એક જ કામમાં બધું તપાસી લઈએ છીએ, મીઠું તો બરાબર હતું, મરચું કઈક વધારે હતું, અથવા તો ખટાશ વધારે હતું, અથવા તો ભરપણ વધારે હતું, એ બધું એક સાથે કેટલું પ્રેક્ટિકલ જ્ઞાનમાં સામર્થ પણ છે. આ પ્રેક્ટિસ બનશે બધાને આવે પાછો, જેને એ જાતને ચાખવાની પ્રેક્ટિસ હોય એને બોલાવે. એમાં 25-50 માં અને પથરાના ભાઈને બોલાવે, જરાક તમે ચાખી શકો, બીજા નહીં એના ઉપર ભરોસો રાખવામાં આવે, તમે ચાખવાને નક્કી કરો. તો એને પ્રેક્ટિસ છે, એને અનુભવ છે અને તે બધા સ્વાદને નિર્ણય કરશે કે આમાં 100 પ્રમાણ છે, વધારે પ્રમાણ છે કે ઓછું પ્રમાણ છે. અહીંયા બે ચીજ છે, એક રાગ છે અને એક જ્ઞાન છે. રાગનો અનુભવ આકુલતા રૂપે છે અને જ્ઞાનનો અનુભવ નિરાકુલતા રૂપે છે. આ અધિકારમાં આ વિષય લીધો છે આચાર્ય મહારાજે ગાથાની ટીકાઓમાં. એ સમયે 3 શરણ ગાથા ટીકાઓમાં આ વિષય થાય છે. તો જ્ઞાનનો સ્વાદ અને રાગના સ્વાદમાં ફરક છે, અને બંનેના રૂપમાં પણ ફરક છે. એક પ્રકાશ રૂપે છે અને એક અંધકાર રૂપે છે, એક જાણવા રૂપે છે એક નહીં જાણવા રૂપે છે. આવો મોટો તફાવત અને ફક્ત બે જ ચીજ તો પણ આ જીવ એને જુદો ન પાડી શકે તો એની બુદ્ધિ ઉપર વિશ્વાસ મૂકવો કેવી રીતે? અનુભવી પુરુષના વચન ઉપર તમે વિશ્વાસ રાખો એનો વાંધો છે, પણ પછી પોતાને અનુભવ કરવાનો છે ને. એક બીજા જે ચાખનારો ખાશે ને પોતા પોતાનું પેટ ભરાશે, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો એ તો પોતાને કરવી છે. એ પુરુષ તો મોક્ષે જવાના છે, જેના ઉપર ભરોસો મૂકવો છે એ તો મોક્ષગામી પુરુષ જ છે, એનો કઈ પ્રશ્ન રહેતો નથી. એ તો જ્ઞાની પુરુષ આમ તો પોતાને કરવું જોઈએ, એ જેટલી વાત છે. અને દ્રષ્ટાંત તો અંશે લાગુ પડે, બધું પૂરેપૂરું તો કાંઈ લાગુ પડે, દ્રષ્ટાંત કહેવાય નહીં. એ વાત શું કહે છે? અંતર સંધિ વાળો શું કહે છે? ચેતના માત્ર દ્રવ્ય, કર્મ એટલે મૂળ આત્મેશ્વરી અશુદ્ધ પરિણતિ. રૂપ બંધ પર્યાય છે કે જેની અંદરમાં સંધિ છે અથવા જે બાજુ બાજુમાં રહેલા છે તે અશુદ્ધ તો વિકારરૂપ પરિણમે છે, તો પણ પરસ્પર સંધિ છે, નિસંધિ થયેલ નથી એટલે ભળી ગયેલી નથી, એકમેક થઈ ગયેલી નથી. તે બે દ્રવ્યનું એકરૂપ થયું નથી. હવે અહીંયા વિશેષ વિચાર કરીએ છીએ, જ્યારે આટલો મોટો તફાવત છે કે રાગ અને જ્ઞાન બહુ સારી રીતે જુદા છે, બહુ સારી રીતે જુદા પડે એવા છે અને જુદા પાડી શકાય છે, અનંત સાધક આત્મા હોય તે જુદા પાડીને સિદ્ધ થયા. આ સંસ્કૃતિ પહેલા રહેલા નથી, આગળ અનંતાએ આ કામ કરી લીધું, પણ છતાં પોતે કેમ કરતો કરી શકતો નથી આટલો અહીંયા વિચાર કરતો. આ વિષયમાં ભજના પ્રતિની અંદર બહુ સરસ વિષય ખોલ્યો છે. પ્રશ્ન એ છે કે અમને અંદરમાં આ સંધિ જણાતી નથી, ભલે આચાર્યદેવ અથવા રાજમુનિજી ટીકા કરનારા જ્ઞાની પુરુષ છે અને એમ કહે છે કે આપણે એક સંધિ થઈ ગયા નથી, ભણી ગયા નથી, પણ અમને તે પરસ્પર જે અંદરની સૂક્ષ્મ સંધિ છે એ જ દેખાતી નથી. જો અમને સંધિ ન દેખાતી હોય તો અમારે પ્રજ્ઞાશ્રેણી ક્યાં મારવી? કઈ એમ કહે કે તું અંદરની સાંજ જોઈ અને ત્યાં છીણી માર સાંધો એટલો વાંધો આપણે લોખંડના સળિયા હોય ને એને વેલ્ડિંગ કરીને સ્ટ્રોંગ કરી નાખે છે તો તૂટે તો ત્યાંથી તૂટે સ્ટ્રોંગ હોય ત્યાંથી પછી નાખે છે દિવાલની અંદર અથવા છતની અંદર જે છત કરે છે આ સળિયા નાખે છે ને તો છત તો અથવા ભલે એને સાંધી લીધો હોય પણ કમજોરી ક્યાં છે કે જ્યાં સાંધો કર્યો છે ત્યાં કમજોરી છે અહીંયા પણ એમ કે છે કે પ્રજ્ઞા શ્રેણીને તું સંધિમાં માર ત્યાંથી જુદા પડી જશે જુદા પડવાનું કયું સ્થાન છે કયું સ્થળ છે કે સંધિ છે તે ત્યારે ગુંજવણ બીજી ઉભી થાય છે કે અમને અંદરમાં રાગને જ્ઞાનની સાંજ દેખાતી નથી એમ શું કરું આ અમારો પ્રોબ્લેમ સમસ્યા શું છે કે રાગ છે એ ખ્યાલમાં આવે છે કે અનેક બીજા પદાર્થો પ્રત્યે અભિલાષા રૂપે પરિણામ છે મને આ હો મને આ મળે મને આ હો આ હો આ હો બીજા બીજા પદાર્થો પ્રત્યે આકર્ષણ છે એ રાગ અને જાણવાનું કાર્ય જ્ઞાન કરે જાણે તે જ્ઞાન આમ રાગને જ્ઞાનને સમજી શકીએ છીએ એ આ ક્ષેત્રમાં તત્વ વિચાર કરે છે તે જાણનાર તે જ્ઞાન પર અભિલાષા રૂપ તે રાગ એમ સમજી શકે છે પણ એ બંનેની જે અંદરમાં સંધિ છે પરસ્પર સંબંધ છે બંધ પર્યાય રૂપ જે ક્ષેત્રાંગાર છે એને શાંત દેખાતી નથી અને અહીંયા આચાર્ય મહારાજનો ઉપદેશ એ છે કે તું પ્રજ્ઞા શ્રેણીને રાગ અને જ્ઞાનને સંધિમાં પટકજે તો એ બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે સમસ્યા ઉભી થાય છે કે અમને તો અંદર સાંજ જ દેખાતી નથી કરવું છું તો એ વિચારવા યોગ્ય છે કે સાંજ કેમ દેખાતી નથી અને દેખાય તો કેમ દેખાય આ સમસ્યા મોક્ષ જીવને માટેની વર્તમાન સમસ્યા હોવાથી પ્રયોજનભૂત છે એ વિચારવા યોગ્ય છે આનો અંકિત 157 નંબરના વચનામાં કોને અંદરની સૂક્ષ્મ સંધિ જણાય અથવા ક્યારે જણાય કે સ્વભાવના મહિમાથી પરપદાર્થ પ્રત્યે રસબુદ્ધિ અને સુખબુદ્ધિ તૂટી જાય સ્વભાવમાં જ રસ લાગે અને બીજું બધું નિરસ લાગે ત્યારે અંતરને સૂક્ષ્મ સંધિ જણાય ક્યારે જણાય એમ કહે છે એનો અર્થ એ થયો કે જ્યાં સુધી આ જીવને સ્વભાવનો મહિમા અને સ્વભાવનો રસ ઉત્પન્ન થયો નથી અને જ્યાં સુધી એને બીજામાં રસ પડે છે બીજામાં રસ પડે છે એટલે સુખ બુદ્ધિએ કરીને રસ પડે છે ત્યાં સુધી એને અંતરમાં રાગની જ્ઞાનની સૂક્ષ્મ સંધિ જણાવવાની નથી અથવા તો ક્યાં સુધી જણાતી નથી અત્યારે કેમ જણાતી નથી કે અત્યારે નથી જણાતી એ એવી પરિસ્થિતિને જાહેર કરે છે કે જીવને પરમાં રસબુદ્ધિ અને સુખબુદ્ધિ ઉભી છે એમાં નિરસ થયો નથી કૃપાવતી સુભદ્રા ચંદ્રીમાં આ જગ્યાએ તો ઘણું વજન છે જીવને એ વારંવાર કહે છે કે તું તારા ઉદયમાં ઉદાસીન થા નિરસ્થ अपेक्षित था। संयोगोनी अपेक्षा में उभेला जीव ने पर पदार्थ में तीव्र अपेक्षा में उभेला जीव ने एम कहवामां आवे छे। त्यां वारंवार कहे छे કે તું અપેક્ષા તો છોડ પણ ઉદાસ થઈ જતો ઉપેક્ષિત થઈ જાય, અને એમ થતા જે થવું હોય તે ભલે થાય, પણ સંયોગો અને રાગની અપેક્ષામાં રસમાં રુચિમાં સુખમાં વેદનામ કરવાનો અવસર નહીં આવે। जो वेदना करवानो अवसर नहीं आवे तो अनुभव करवानो अवसर आवशे ये बात नो तो विकल्प पण करवा जेवो नथी रहे। आ तो मनुष्य जीव ने भावना थाय छे के मने स्वानुभाव ने मने दर्शन सुधे पहोंचवानो थाय तो मारा जन्म मरण नाश थई जाय, अने बीजू कई न करी शकुं તો આયુષ્ય પૂરું થાય એ પહેલા જો આટલું કરી શકું તો ભાવના તો ઠીક છે, પણ આ ભાવના ઉપર ઉપર ની છે કે આ ભાવના ખરેખર ભાવના છે, સાચી ભાવના છે એને માપવા અંગે મીટર છે। એને પરમા સુખ બુદ્ધિ રસ બુદ્ધિ એ પ્રકારની પરિસ્થિતિ છે, એની વેદના કરી શકવાની પરિસ્થિતિ કેમ અહીંયા વેદ શકે છે। તો જેને વેદના કરવાની પરિસ્થિતિ નથી એ અનુભવની આશા રાખે છે કેવી રીતે બને, તો અનુભવની આશા રાખવી વ્યર્થ છે, અને સુમિત દર્શનની આશા રાખવી એ વ્યર્થ છે। પહેલું પગથિયા ઉપર પગ મૂકવો નથી અને છેલ્લા પગથિયા ઉપર પ્રાણ ભર્યું છે પણ પગ ઉપાડવાની શક્તિ નથી પહેલા પગથિયા, નવ ઇંચ પગ ઊંચો કરી ન શકે, નવ ફૂટના પગથિયા ઉપર પહોંચી ગયો છે કેવી રીતે અશક્ય છે। એટલે એમ કહ્યું છે કે એવું કદી પણ ન બને, એમ કદી ન હોય કે પરમા રુચિ અને રસ હોય અને અંતરમાં પ્રજ્ઞાશીનો કાર્ય કરવા લાગે, એવું કદી બની શકે નહીં। આ વાત અહીંયા વિચારવાનું પ્રયોજન આ છે કે જ્યારે પ્રજ્ઞાક્ષિણી કેવી રીતે કામ કરે છે એમ શાસ્ત્રમાંથી સમજવા તો મળે છે પણ કામ કરવાનું બની શકતું નથી। પ્રજ્ઞાક્ષિણીનો વિષય જે નિરૂપણ કર્યો રાજનજીએ તે સમજી શકાય એવી વાત હોવા છતાં એ પ્રજ્ઞાક્ષિણી કેમ ઉત્પન્ન થતી જાય, બીજી એક પરિસ્થિતિ ઉભી છે પ્રાપ્તિ કરવી હોય એને પરમા સુખ બુદ્ધિ અને રસબુદ્ધિ પણ રાખવી હોય તો એનું કારણ ઉત્પન્ન નહીં થાય, કાર્ય તો ઉત્પન્ન થવાનો પ્રશ્ન પછી ઉપસ્થિત જ્ઞાન અને રાગ વચ્ચે માર્ગી, જ્ઞાન અને રાગ નું આવું જુદું જુદું સ્વરૂપ છે તો પણ એની સાંજ ત્યારે જ મળશે, પ્રજ્ઞાક્ષિણી પટકવાનું સ્થળ ત્યારે દેખાશે અંદરમાં કે જ્યારે પોતાની રસ બુદ્ધિ અને સુખ બુદ્ધિ પરમાંથી નિરસ્ત થઈ હશે ત્યારે। આ સરળ છે, પરમાને રાગમાં નિરસ્ત થયા વિના કોઈ વેદના કરી શકે બુદ્ધિ ને પોષ વડે કરી શકે એવો વિષય નથી. અને એનું બીજું ના પાત્રતા અથવા દર્શન નો અનુભવ કરવો તે છે.
બે વાત ને સ્વભાવ નો
અન્ય મત માં પણ એવા વૈરાગી થાય છે. આ સંસારમાં પણ બધાના કુટુંબમાં જતા હોય, બીજા પણ અનેક પ્રકારના પ્રતિકૂળ સંયોગો ઉભા થતા હોય અથવા અનુકૂળતા હોય એનો નાશ પણ થતો હોય. આવા બધા અનેક પ્રકાર દુઃખદાયક પ્રસંગો કહેવામાં આવે છે. એ દુઃખ ગર્ભિત પણ વૈરાગ હોય છે, કોઈ વાર માન ગર્ભિત પણ વૈરાગ હોય છે. દુઃખ છે તે દ્વેષ છે, માન કે લાલચ છે તે રાગ છે. રાગ ગર્ભિત કે દ્વેષ ગર્ભિત વૈરાગ નથી, પણ સ્વરૂપના મહિમાના ગર્ભિત વૈરાગ હોવો જોઈએ. જો જગતના સંયોગો ઉપરથી રસ નિરસ પણ સાયમો તો એ રસ ક્યાં ગયો? જીવનો જીવ તો રસ નો કંદ છે, ક્યાંક તો એનો રસ છોડવાનો છે. તો રાગ ને રાગના વિષય જગતના પદાર્થો ઉપરથી નિરસ્તણો આવ્યો તો એ રસ ક્યાં ગયો? તે પોતાના સ્વભાવ અને સ્વરૂપનો થાય એવું એનો સાપેક્ષ પણ છે. એ પ્રકારે જેને નિરસતા આવે છે એને જ અંતરમાં જ્ઞાન ને રાગની સંધિ જણાય છે. બીજાને રાગ ને જ્ઞાન વચ્ચેની સંધિ જણાતી નથી. આવું તો બરાબર સમજી લઈને એક વાત અને આપણે સમજણમાં બરાબર બેસી જાય ને તો ભેદદાન કરી લઈએ, પછી ઓલું પડતું જ ન થાય. ઉદયની અંદર જે કઈ ઉદય ભાવના પરિણામ થાય છે એમાં કેટલો ઊંડો અને કેટલા ધુવાકા મારે પાણીમાં પડે ને ઊંડા ઉતરવા માટે એનો એને ખ્યાલ જ ના આવે, એ પડખું ન સંભાળે, એનો વિચાર ન કરે, એની તપાસ ન કરે, એનું અવલોકન ન કરે, એની જાણવા રહી જાય અને શાસ્ત્રનો અભ્યાસ કરતા કરતા સમજાઈ જશે અને પરિણમાઈ જશે એવા પ્રથમમાં જીવ રહી જાય છે. ખરેખર તો શુદ્ધિ અહીંયા સમ્યક પ્રકારની ઉત્પન્ન થાય છે. મોક્ષ માર્ગને વિશે જે કાંઈ શુદ્ધિ ઉત્પન્ન થાય છે એ સમ્યક પ્રકારે થાય છે. સમ્યક પ્રકારે થાય છે એટલે એના ચારે પડખાં ચોખ્ખા છે. શું એવું નથી એક પડખું વહેલું છે અને બીજું પડખું શુદ્ધ છે એનું આ માર્ગ નહીં છે. આ માર્ગ એવો છે નિર્દોષતાનો કે જે ચારે તરફથી નિર્દોષતા ઉભી કરીને એ માર્ગ આગળ ચાલે છે એમ એમ ગડબડ ગુડો ચાલે એનું આ માર્ગ નથી. એવા રસને
ચારિત્રનો દોષ છે એમ કહીને ઉપેક્ષા કરે.
હા એ સતુ આ તો ચારિત્રનો દોષ છે. અનિતી કરીએ તે ચારિત્રનો દોષ છે, બીજા ઉપર ગુસ્સો કરીએ તો ચારિત્રનો દોષ છે, માયાચાર કરીએ તો મીઠું બોલીએ તો ચારિત્રનો દોષ છે. અમારે ક્યાં હજી અનુવ્રત ને મહાન પ્રગટ થયા છે છે કે નિષ્પક્ષપાતપણે પોતાના દોષ જોવે તેને જ પાત્રતા પ્રગટે અથવા પસંદ વિરોધ લાવ. રાજચંદ્રજી 254 નંબરના પત્રમાં કરે છે કે જે જીવ મુમુક્ષુતામાં આવે છે તે ખરેખર મુમુક્ષુતામાં આવવાનો પ્રારંભ ક્યારે કરે છે, કે જ્યારે પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોતો હોય અને સત્સંગ કરતો હોય તો કે સત્સંગ કરતી વખતે પોતાના દોષ પ્રગટ કરવા કેવી રીતે કરવો, આટલી સરળતા રાખવી, તો એને પોતાના દોષનો પક્ષપાત નથી, નહીતર પોતાના દોષ ગુપ્ત રાખવા છે, એને પોતાના દોષનો પક્ષપાત છે, હજી દોષ છોડવા માટેની પોતાની તૈયારી થઈ નથી, એ હજી મુમુક્ષુતામાં કે પાત્રતામાં આવ્યો નથી, એટલે સંજોગોમાં નિરસ થાય કેવી રીતે, એને સ્વભાવનો મહિમા આવે કેવી રીતે, એને વિજ્ઞાનમાં પ્રજ્ઞા શ્રેણીનું ઉત્પન્ન થવું બને કેવી રીતે, અને એને સમય દર્શન થાય ક્યાંથી, પ્રશ્ન એટલે આવી પાત્રતા ઉપર તો તમામ જ્ઞાનીઓનું ઘણા વજન છે, બહુ વજન છે. પણ સંકેત આવશે તો રાખશું ક્યાં, આપણે સંકેત ને રાખવાની જગ્યા તો તૈયાર કરી નથી, સંકેત તો પવિત્ર ચીજ છે, આપણે એને મેરી જગ્યાએ બેસાડશું, કયા આસન આપશું, એને આસન તો આપવું પડશે કે નહીં, બેસવાનું કોઈ પણ ઘરે આવે તો બેસવાની વ્યવસ્થા રાખીએ છીએ કે નહીં, પછી ખુરશી રાખવી હોય, જાજમ રાખવો હોય, સોફો રાખવો હોય, પણ કાંઈ પણ બેસવાની વ્યવસ્થા આવે નહીં, હોય કે ન હોય, હવે આ સંકેત નામના મોટા મહેમાન આવવાના છે, એને બેસવાનું કોઈ સ્થાન છે, બેસવાનું કોઈ પાત્રતા કોઈ સ્થાન એને નથી, એને સંકેતનો વિચાર કરવાનો કોઈ અધિકાર નથી. આત્મહિત કર્મ છે એ જ સત્સંગને યોગ્ય મોક્ષો છે. આ કોને સાથે સત્સંગ કરવો એક બાજુ સત્સંગ તે અમૃત છે, અથવા આચાર્ય પુકાર કરેલો છે, આવો સત્સંગ તે જીવને અજર અમર પદ ની પ્રાપ્તિ કરાવનાર અમૃત છે, તો બીજી બાજુ અસત્સંગ ઝેર છે. આમ બંને તુલનાત્મક જ્ઞાન જેને હોય એ જ આ વિષયની ગંભીરતા સમજે અને ગંભીરપણે પોતાની પ્રવૃત્તિમાં એકીકૃત ભરે, એટલે કે એમને ઉભાંગે હાલ્યો જાય એવું તો અનંતકાળ વિરાજ કર્યું છે અને રખડપટ્ટી હજી બંધ થઈ નથી. શાસ્ત્ર વાંચીને વેદજ્ઞાન કરી શકાશે એવી રીતે આ વસ્તુ ચાલતી નથી, એવી રીતે આ કોઈ કામ થતું બે જીવનું એક રૂપ થયું નથી એવો છે જે બંધ અર્થાત પ્રજ્ઞાશ્રેણી બેસવાનું સ્થાન એટલે સંધિ તેમાં પ્રજ્ઞાનું છીણી બેસે છે એટલે કે જ્ઞાન પોતે જ અંતર્મુખ થાય છે. જ્ઞાન પોતાની જ્ઞાનની મર્યાદા જાણે છે, સમજે છે, પરિણમનમાં હો વિચારમાં નહીં પણ પરિણમનમાં સમજે છે, વ્યાપી વ્યાપકપણે સમજે છે, સંવેદનપણે પણ સમજે છે, પ્રત્યક્ષપણે પણ સમજે છે. અને એ જ્ઞાન રાગમાં જતું, રાગમાં વ્યાપતો બંધ થઈ જાય છે. એનું નામ એને રાગ રાગ અને જ્ઞાનને જુદા પાડ્યા. કેવી છે તે પ્રજ્ઞા છે કે જ્ઞાનાગ્રણ્ય કર્મનો ક્ષમ થતા મિથ્યાત્વ કર્મનો નાશ થતા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં બેસવાને અત્યંત સમર્થ છે. તેના એમ કહ્યું બંધ છે તે જ્ઞાન ને છીણીને બેસવાનો સ્થાન છે. હવે આગળ પાછી વાત કરે છે શું કેટલો ફેર પડે છે વાત કરતા કરતા. એક જ માનવને બે રીતે કહે છે, પરની અપેક્ષાથી પણ કહે છે અને સ્વની અપેક્ષાથી પણ કહે છે. પ્રથમ પણ એ બે પ્રકારના છે કે રાગ થી જુદા પડવું તે પરથી તે જ્ઞાનનો પ્રથમ છે, રાગ પર છે. અને જ્ઞાનમાં જ્ઞાનથી જ્ઞાનનું એકત્વ કરવું તે સ્વમાં અભેદપણાની અપેક્ષા એ ભેદ જ્ઞાન છે. અને તે એક જ પર્યાયના બે કથન છે. જે કઈ પરિસ્થિતિ છે, જે કોઈ પ્રક્રિયા છે, જે કોઈ કાર્ય છે તે તો એક જ પ્રકારનું છે. પણ પરની અપેક્ષાથી પણ એને કહેવાય છે કેમ કે પર સાથે એકત્વ કરતો હતો, માટે એ વાત પણ ચોખ્ખી કરવી જોઈએ. અને સ્વમાં એકત્વ નહોતો કરતો તેથી એ વાત પણ ચોખ્ખી કરવી જોઈએ. એમ બે બાજુથી સ્પષ્ટ કહેવામાં આવે છે. એટલે ઉપર એમ કહ્યું કે જ્યાં જ્ઞાન ને રાગ ની સંધિ છે ત્યાં જે બંધ સંબંધ છે ત્યાં એને પ્રજ્ઞા છીણીને મારવી. હવે પછી કહે છે કે કેવી રીતે મારવી એટલે શું, પરોપેક્ષા એ વાત કરી સ્વ અપેક્ષા કે જ્ઞાનાવરણીય કર્મ નો ક્ષેપણ થતા એટલે જ્ઞાન ની નિર્મળતા થતા પ્રોપક્ષી ઉપાડમાં લેવાય સ્વલક્ષી જ્ઞાનમાં. એમ મિથ્યાત્મકર્મના નાશ સહિત શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે પોતાનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એટલે પોતાનું આત્મ સ્વરૂપ તેમાં બેસવાને અત્યંત સમર્થ છે. તેમાં એકત્ર કરવાને અંતર્મુખ થવાને જે સમર્થ છે એને અહીંયા પ્રજ્ઞા છે કહેવામાં આવે છે. અથવા અસ્થિ અપેક્ષાએ જે જ્ઞાન અંતર્મુખ થાય તેને પ્રજ્ઞાછીની કહીએ. જ્ઞાન તો જ્ઞાન છે પણ પ્રજ્ઞાછીની કોને કહેવાય કે જે જ્ઞાન અંતર્મુખ થાય તેને પ્રજ્ઞાછીની કહીએ, જે જ્ઞાન અંતર્મુખ ન થાય તેને એના પ્રજ્ઞાછીની કહેતા. એક બારમાં એક તો કરી દીધું છે પ્રજ્ઞાછીની શું કહેવાય. એ રીતે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપમાં અંતર્મુખ થવાને બેસવાને એટલે અંતર્મુખ થવાને સમર્થ છે એમ નહીં પણ અત્યંત સમર્થ છે, પૂરી શક્તિ છે, પૂરી યોગ્યતા છે, પૂરી તાકાત છે, એને આના પ્રજ્ઞાશ્રી કહેવામાં આવે છે. એમ કહીને એમ કહેવું છે કે ભેદ જ્ઞાનમાં પણ બળ છે, એને જ્ઞાન બળ પણ કહેવામાં આવે છે. જ્ઞાનની સાથે જોડીને અને એકનું કહેવામાં આવે તો એને પુરુષાર્થ કહેવામાં આવે છે. એનું નામ પુરુષાર્થ છે. પ્રજ્ઞાશ્રીનો વિષય આ પ્રકારે એને નાખ્યો છે. ભગવાન કૃષ્ણ પ્રેમ દ્રષ્ટિ પ્રકાશ વેદમ સિવાય બીજી કોઈ પણ ક્રિયા જેવી નથી. શરીર આશ્રિત અથવા અન્ય કોઈ પરાશ્રિત આકોલિત વેદનને એ જ સમયે જ્ઞાન વેદન દ્વારા ગૌણ કરતા કરતા નાશ કરું એ જ મોક્ષોનો ધ્યેય હોવું જોઈએ. આ જ્ઞાન વેદન અખંડ ચૈતાલિક અપરિણામી ભૂ અસ્તિત્વને સ્વપણાના અનુભવનમાં સહજ જ ઉદય પામે છે તે રાગથી ભેદ કરતું કરતું જ્ઞાન નિશંકિત નિરાકુર સુખ વેદનની સાથે પ્રત્યક્ષ પ્રમાણો સતત થાય છે અને તે વધુ પામતું પામતું અનંત સુખ અને અનંત જ્ઞાનનો લાભ કરાવે છે. એક ઉદાહરણ આગળમાં દ્રષ્ટિ પ્રકાશમાં જીવન ઉદાહરણ છે અનુભવ પ્રકાશમાં દેવ દેવતાનું બીજા વિધાન પ્રશ્નકારી સ્પષ્ટતા માગી છે આ વિષય ઉપર સ્પષ્ટતા કરશો. આપણે સવારનો વિષય વેદનાનો ચાલે છે તેવો વેદનાનો વિષય અગ્ર દ્રષ્ટિ પ્રકાશમાં સુગાનીજીના શબ્દોમાં થાય છે. ત્રીસમા પત્રમાં એમ કહે છે કે વેદન સિવાય બીજી કોઈ પણ ક્રિયા જીવની નથી એટલે રાગની ક્રિયા છે જીવની ક્રિયા નથી. જ્ઞાનમાં જે જ્ઞાન વેદન છે તે જીવની ક્રિયા છે. આત્માની ક્રિયા કઈ? કે વેદન સિવાય બીજી કોઈ પણ આત્માની ક્રિયા નથી. જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન એ જીવની ક્રિયા છે. વેદન છે એટલો જ ધર્મ છે. આવું જે જ્ઞાન વેદન છે એ જ્ઞાન વેદનને સાથે જે અનંત ગુણ શુદ્ધત્વ રૂપે અંશે પરિણામ છે એટલો જ ધર્મ છે. તે સિવાય બાકીના પરિણામમાં ધર્મ નથી. પછી બીજા અન્ય પદાર્થની પર્યાયમાં ધર્મ છે તો કહેવાની પણ જરૂર નથી. અથવા બીજા કોઈ પદાર્થ આશ્રિત જે કોઈ પરિણામની ક્રિયા થાય છે એમાં આકુરતાનું વેદન થાય છે. એવા આકુરિત વેદનને એ જ સમયે એટલે વર્તમાન સમયે આકૃતા પૂરી થઈ ગયા પછી એનો વિચાર કરે એમ નહીં. ક્રોધ પૂરો થયા પછી વિચાર કરે કે મને ક્રોધ આવ્યો છે સારું નહીં એમ નહીં. જ્યારે ક્રોધની આકૃતા ચાલતી હોય ત્યારે કેમ કે પુરુષાર્થ વર્તમાનમાં થાય છે ભૂત ભવિષ્યમાં પુરુષાર્થ થતો નથી. આકુરિત વેદનને એ જ સમયે એટલે વર્તમાન સમયે વર્તમાન વર્તતા જ્ઞાન વેદન દ્વારા એમ કહેશે. એ ચાલી ગઈ છે પર્યાયની જ્ઞાનની જ્ઞાનને પણ વર્તમાન જ્ઞાન વેદન દ્વારા તેને ગૌણ કરતા એટલે બંને વર્તમાન લીધા. જ્ઞાન વેદનનો વર્તમાન અંશ અને આ બાજુ રાગને પોતાની વિભાવનો એને જ્ઞાનની મુખ્યતા દ્વારા જ્ઞાન વેદનમાં હનુપણા દ્વારા ગૌણ કરતા કરતા એને નાશ કરવું અથવા એમાં નિરસ્ત આવી જશે પર પણ માનતા એ જ મોક્ષનું ધ્યેય હોવું જોઈએ. એ પ્રકારની કાર્ય પદ્ધતિ હોવી જોઈએ. બીજા પ્રકારની મોક્ષની કાર્ય પદ્ધતિ ન હોવી જોઈએ પણ આ પ્રકારની કાર્ય પદ્ધતિ હોવી જોઈએ. आज्ञा निरत अखंड त्रैकालिक अपरिणामी भ्रू अस्तित्व मनी स्वप्रणाता पहली बात पड़ी है ज्ञान विदन ने आपको ज्ञान विदन एवं कहेलू है कि आ ज्ञान निरत अखंड त्रैकालिक अपरिणामी भ्रू पोता अस्तित्व है એ પોતાના અસ્તિત્વમાં પોતાપણાનો જે અનુભવ છે અવલંબન છે એના દ્વારા સર્જન ઉભરી પામેલું છે. અને તે જ્ઞાન નિરત રાગથી ભેદ કરતો કરતો રાગથી જૂનું પડતો પડતો એ નિશંકતા ધારણ કરે છે, નિરાકુરતા ધારણ કરે છે અને નિરાકુર સુખના વેગતને સાથે સાથે સુખ પામતું પામતું રહી જાય છે. આરાધના સુખમય છે, આરાધના કોઈ દુઃખમય પરિણામ નથી. સુખવેદનની સાથે પ્રત્યક્ષ પ્રમાણરૂપ પ્રગટ થાય છે, એ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે, એને બીજા પ્રમાણની જરૂર નથી. એ પ્રત્યક્ષ પ્રમાણરૂપ છે, અનુભવ પ્રમાણ તે પ્રત્યક્ષ પ્રમાણ છે, એને આગમ પ્રમાણની જરૂર નથી, યુક્તિ પ્રમાણની જરૂર નથી, પ્રમાણ પ્રમાણની જરૂર નથી, તર્ક પ્રમાણની જરૂર નથી, ન્યાય પ્રમાણને પણ એને જરૂર નથી, ન્યાય પ્રમાણની જરૂર નથી. ન્યાયની આવશ્યકતા કે અપેક્ષા ક્યાં છે કે જ્યાં અન્યાય થાય છે ત્યાં, જ્યાં અન્યાય જ થતો નથી ત્યાં ન્યાયની પણ અપેક્ષા અથવા આવશ્યકતા પ્રમાણ છે, તે પ્રગટ થાય છે અને તે વૃદ્ધિ પામતી જાય છે. વૃદ્ધિ પામતો પામતો તે અનંત સુખ અને અનંત જ્ઞાનનો લાભ કરાવે છે. તમામ જ્ઞાનીઓ સાગરપણાની વાત કરતા કરતા મોક્ષને હારે જોઈ લઈએ છીએ, સાથે સાથે જોઈ લઈએ છીએ. છે કે જયારે પંચમ કાળ છે, પંચમ કાળમાં મોક્ષ નથી થતો નિશ્ચિત હોય છે, એ વાત અતિ પ્રસિદ્ધ હોવા છતાં વાત કરતા કરતા જયારે ભૂલી જાય છે કે આ હું જે જ્ઞાન છે આગળ વધતો વધતો અનંત જ્ઞાન અને અનંત સુખો મોક્ષ દિશામાં
પરિણમી
એવું ગમ થઈ જાય છે. એ જે આગમનું વિધાન છે એ વિધાન ગમ અનુભવ પ્રકાશ પાછો આત્મ પરિણતિમાં આત્મા હંમેશા એવી પરિણતિ વડે આત્મા પ્રગટે, આત્મામાં પોતાના પરિણતિ આવી હું છું પણની માન્યતા તે સ્વપરિણામ સાધન છે. આ અસ્તિત્વ ગ્રહણની મુખ્યતાથી વાત કરે છે. જ્યારે અનુભવ થાય છે ત્યારે સમ્યક દર્શન પણ થાય જ છે. સમ્યક દર્શન થાય છે ત્યારે સ્વાનુભવ પણ થાય જ છે. તો અહીંયા હું છું એનું સત્તામાં ગ્રહણ થાય છે મુખ્યપણે, પછી જ્ઞાનમાં અને આચરણમાં પણ ગ્રહણ તો થાય જ છે. આત્મપરિણતિમાં આત્મા છે, આત્મા કેના છે કે આત્મપરિણતિમાં આત્મા છે. કેવી રીતે આત્મપરિણતિમાં આત્મા છે કે હું છું હું છું હું છું હું છું હું છું એમ હું પણ પોતાની મોજૂદગી પોતાની હૈયાતી ત્યાં વિરાય છે, ત્યાં અનુભવાય છે, તે આત્મપરિણતિ છે. અને જ્યાં આત્મ પરિણતિ છે ત્યાં આત્મા છે, આત્મા છે ત્યાં આત્મ પરિણતિ છે. આત્મ પરિણતિ માં આત્મા છે, આત્મામાં પરિણતિ આવી, ત્યાં આત્મા પ્રત્યો ત્યાં પરિણતિ પણ આત્મામાં આત્માના આશ્રયે આવી અને હું છું પણ આની માન્યતા થઈ અને તે સ્વપદના સ્વપદનાની પ્રગટતાનું આનંદ થાય. એ રીતે સ્વપદ પ્રગટ અનુભવ ગોચરપણે અનુભવમાં આવે. સ્વપદ તો સ્વપદ છે પણ એના અનુભવમાં સાધન છે પ્રત્યક્ષ રસ ભાવમાં વેદ પોતાના ભાવમાં વેદના પણ જ્ઞાન ભાવ છે અને વેદાના પણ જ્ઞાનનો રસ છે. જ્ઞાન રસ કહો, આત્મરસ કહો, આને ચૈતન્ય રસ કહો, આને અમૃત રસ કહો, એ બધું વિકાસ છે. એને ભાવમાં વેદો એનું નામ અનુભવ છે. આ અનુભવ પ્રકાશ છે ને, એટલે અનુભવની પરિભાષા કરી છે. જ્ઞાન રસના વેદનથી પરિભાષા કરી છે અને એમની અનેક પ્રકારે કથન કરવાની ઘણી શક્તિ છે. અનુભવના વિષયને કથનમાં લાવવાની શક્તિ દીક્ષકજીની અસાધારણ છે. અનુભાગ્યની વ્યાપ્તિ છે અહીં પરિણતિ કોને કહેવામાં આવે છે અથવા પરકર્મની પરિણતિને કહે છે? મોહનામનું કર્મ તો પુત્રદ્રવ્યના અંતરમ પરિણામ છે, તો મોહે સદગ્રહની પરિણતિ થઈ શકે? સમયકાળમાં ટીકાકાર આચાર્ય અમૃતચંદ્ર આચાર્યની વાત કરી છે સંકલ્પ છે ટીકા કરવાનો એ શબ્દો ની અંદર એક વચન નો ઉલ્લેખ છે એ શબ્દો ઉઠેલો છે કે પરપરિણતિનું કારણ છે મૂળ નામનું કર્મ. અસો કોઈ પણ કર્મની પ્રકૃતિ છે, એ પ્રકૃતિમાં જીવ જોડાય છે જીવનમાં, ત્યારે જીવને જે પરિણામ થાય એ પરાશ્રિતતા હોવાથી અને કર્મ આશ્રિત જેવી કર્મની પ્રકૃતિ છે એવા સદૃશ ભાવે થતા હોવાથી તેને પરપરિણતિ એવું નામ દેવામાં આવે છે. પરપરિણતિ કોને કહેવી એનો અર્થ કે પરને કર્મના ઉદયને વિપાકને અનુસરીને સદ્રશ કર્મ સદ્રશ પ્રકૃતિ સદ્રશ ભાવ થવો જીવનો તેને પરપરિણતિ કહે. એ તમામ પ્રકૃતિમાં મોની પ્રકૃતિ પ્રધાન હોવાથી અને જીવને નુકસાનનું કારણ પણ સૌથી મોહ હોવાથી અહીંયા મોહથી વાત કરે છે. એ મોહ નામનું કર્મ છે, એનો ઉદય પરિપાક છે, પરિપાક આવે છે અને એને લીધે અનુભાવ્ય એટલે એને અનુસરીને ભાવવામાં આવે છે અને પરિણામમાં વ્યાપુ વ્યાપુ ભાવે જે પ્રેરણ છે એને અનુભાવ્યની વ્યાપ્તિ કહેવામાં પરિણતિ કહેવામાં આવે છે.
પરમ પૂજ્ય કૃપાળુ દેવ પત્રાંક 371 માં જણાવે છે, નીચેના શબ્દો છે પત્રમાં, આ કાળનું વિષમ પણ એવું છે કે જેને વિશે ઘણા વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તો પણ જીવને વિશેથી લોભ ભાવના, ઘણું સેવન થયું હોય તો જીવને વિશેથી લોભ ભાવના ઓછી થાય અથવા લઈ પામે. લોભ ભાવનાના આવરણને લીધે પરમાર્થ ભાવના પ્રત્યે જીવને ઉલ્લાસ પ્રગતિ થાય નહીં અને ત્યાં સુધી લોક સહવાસ કે ભાવ રૂપ હોય છે. પછી ઉપરના શબ્દોમાં અત્રે કાળના વિષમપણા અને લોક ભાવના તથા તેના લઈ પામવા માટે સત્સંગના સેવન વિશે વિશેષ સમજા. કાળનું વિષમ પણ હોય છે કે વર્તમાન કાળમાં ઉદ્ગોળો અને જીવના પરિણામો, કદાચ જીવના પરિણામો, એ જીવના સ્વરૂપ અને જીવની આરાધનાને જરા પણ એને કાળનું વિષમ પણ કહેવામાં આવે છે. મેળ ખાતા કોઈ જીવને એના ધર્મનું સાધન કર્યું હોય તો સંયોગો પણ અનુકૂળ નથી વર્તમાન કાળમાં અને જે સંયોગો ભૂતગળ સંયોગો છે તે પણ અનુકૂળ નથી અને બીજા સમાજમાં રહેલા જીવના પરિણામો છે તે પણ અનુકૂળ બંને વિરુદ્ધ જાય એવા છે, પ્રતિકૂળ. અત્યારે પંચમ કાળમાં અને તે પણ અંધાર સ્વરૂપે પંચમ કાળમાં જૈન પ્રતિમા કે જંડક મંદાવ સ્વરૂપેની જોડા જ્ઞાનત ચૂપ રહીએ પ્રતિમાનો વિરોધ કરે પ્રભાવ છે આવા તોફાન ની વચ્ચે થોડા કાળની અંદર થોડા જીવનની અંદર પોતાનું કામ કરી લેવું જરા વિષમ પરિસ્થિતિમાં કામ કરવાની પરિસ્થિતિ છે. એને આજથી 100 વર્ષ પહેલા, લગભગ 100 વર્ષ પહેલા પત્ર અમે 71 છે એ લગભગ 24 વર્ષ એટલે 1947 જીવો અને પંચેન્દ્રની વૈવિધ્યતા વાળા પ્રસંગો સંયોગો 100 વર્ષ પહેલા નહોતા. 100 વર્ષમાં તો 1000 વર્ષની અંદર જે રિવોલ્યુશન એ ચેન્જ આવે અહીંથી પ્રદેશ જાય છે અને પ્રદેશ થી ટોળાને ટોળાની આવે છે. આ પરિસ્થિતિ એરપોર્ટ ઉપર પણ નજરે જોવામાં આવે છે. એટલે અત્યારે જે વિષમતા છે જીવના પરિણામોની અને સંયોગોની જે વિષમતા છે 100 વર્ષમાં તો ઘણી ઘટી ગઈ છે. આ 100 વર્ષ પહેલા કે છે કે આ સાવરો વિષમ છે, એટલે અત્યારે છે એના કરતા હવા ભાગમાં છે એવું લાગે છે. એટલો કાળ વિષમ છે અને એ વિષમ કાળમાં સત્સંગનું સેવન ઘણા કાળ સુધી ઘણા લાંબા કાળ સુધી આત્માના હિતની અત્યંત ભાવનાથી લાંબા સમય સુધી સત્સંગ સેવન કર્યું હોય, જ્ઞાનીના સમાજ રહ્યા હોય તો આ જીવને લોક ભાવના ઓછી થાય. આવી લોક ભાવના ત્યારે વધે. લોક ભાવના એટલે શું? લોકોમાં પોતાનું જે સ્થાન લોકોની નજરમાં મારું સ્થાન સારું ગણાય, મારી આગળ કીર્તિ માન સન્માન બરાબર સચવાય રહે જળવાય, આવી જે ભાવના એને લોક ભાવના કરવામાં આવે છે. આજુબાજુનું જે વર્તન વર્તુ છે 5 નું હોય 25 નું હોય કે 25-50 હજારનું હોય એ વર્તુળની અંદર પોતાની જે કાંઈ છાપ છે ઇમ્પ્રેશન છે એ ઇમ્પ્રેશન સંબંધી પોતાનો ભાવ રહ્યા કરો તેને લોક ભાવના કરવામાં આવે છે. લોક ભાવના પણ કહે છે, લોક ભાવના કહે છે. એ લોક ભાવના જ્યાં સુધી ઓછી ન થાય અથવા નાશ ન પામે ત્યાં સુધી આત્મ કલ્યાણ પ્રત્યે જીવને ઉલ્લાસી પરિણામ પામ નથી. નુકસાન કરે છે આ દુર્ભાવના. આત્મહિત કરવા માટેનો જે વિર્યોલ્લાસ આવવો જોઈએ, એ ઉમંગને ઉત્સાહ આવવો જોઈએ, એ ઉત્સાહ આ લોક માનના છે એને મારી નાખે છે. ઉત્પન્ન જ ન થવા દે. આત્મ કલ્યાણની ભાવનાનું ગળું ડાલી દે છે, હિન્દીમાં ગળું ઘોંટી દે છે. મારી ભાવના કેટલી કિલો છે કે મને છે કે નાશ પામે છે કે નહીં, એ પરિસ્થિતિમાં જો જીવ ન હોય તો કોઈ રીતે એને કદી કદી પણ આત્મકલ્યાણ થાય કારણ નવો ભાવ પ્રાપ્ત થવાનું કારણ છે, ભાવથી મુક્ત થવાનું બિલકુલ કારણ. આ રીતે જીવને શા માટે ભવગમન થયું એના કારણ ખુલાસા. લોક ભાવનાને લાઈન લઈને ભવગમન છે. ઘણા દીર્ઘકાળ સુધી સત્સંગની ઉપાસના કરવામાં આવે તો જ જીવને લોક ભાવના ઘટે કરે અને તો જ એને આત્મકલ્યાણનો ઉલ્લાસ કરે અને તો જ ભવગમન. સત્સંગ છે તે ઉપકારી છે. અહીંયા જીવનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે. ઘણા દીર્ઘકાળ સુધી કરો તો આ લોક ભાવના કરશે.